પૂર્ણ બ્રહ્મ સદગુરુ ભગવાનના ચરણોમાં સતત વંદન કરીએ કે જેમનો ઉપકાર, જેમની કૃપા, જેમની દયા એવી કિંમતી છે, એટલી બધી મહાન કિંમતી છે કે માત્ર આપણે એને અમૂલ્ય કહીએ. સદગુરુનું નિર્વ્યાજ હેત એ જ શિષ્યનું પરમ કલ્યાણ. સદગુરુ શિષ્ય પાસેથી ક્યારેય પણ કોઈ પણ અપેક્ષા ન રાખે, માત્ર શરણે આવેલા સદ શિષ્યનું પરમ કલ્યાણ એ જ સદગુરુનું કર્તવ્ય. આપણી સાંસ્કૃતિક પરંપરા સદગુરુ પાસેથી મેળવેલા સંસ્કારને ઉજાગર કરવા માટે ગુરુ પૂર્ણિમાનું પર્વ છે. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આપણે સૌ આજે સત્સંગમાં ગુરુ વંદના કરીશું. સદગુરુના ઉપકારને ભૂલાય કેવી રીતે? સદગુરુએ જે શિષ્યને સાચું જીવન જીવવાની દિશા આપી, એનો માર્ગ બતાવ્યો, એનો વિચાર આપ્યો, જેના વડે શિષ્ય પોતાનું પરમ કલ્યાણ કરી શકે. અને સદગુરુ હંમેશા માર્ગ બતાવશે, એ આર્ષદ્રષ્ટા છે કે જેની પાસે દિશા અને જીવનના આદર્શો આપણે શીખવા માટે જઈએ છીએ. જે સદગુરુ આપણા જીવનને જાગૃત બનાવે છે, શિષ્યની અજ્ઞાન અભાન અવસ્થામાંથી એને જાગૃત કરે છે, ઉઠ. અને એટલે સુધી ઉપનિષદોના ઋષિઓ પણ ગુરુ તરીકે પોતાના શિષ્યોને આદેશ આપે છે, ઉત્તિષ્ઠત, જાગૃત, પ્રાપ્ત વરાન નિબોધત, તને જે શ્રેષ્ઠ બોધ આપવામાં આવ્યો છે એના વડે તો ઉઠ, કમરકસ અને ચાલવા માંડતા માર્ગ, જાગૃતિના માર્ગે. તો સદગુરુ જાગૃતિનો માર્ગ આપીને અવબુદ્ધતામ ઉઠો જાગો. અને એ જાગૃતિ કઈ જાગૃતિ? સમજણની જાગૃતિ. તો ઊંઘ કઈ? તો કે અજ્ઞાનની ઊંઘ. અજ્ઞાનની ઊંઘમાંથી જાગૃત કરનાર સદગુરુ છે. અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે સદગુરુનું જ્ઞાન અંજન એ જ સાચી દ્રષ્ટિ ખોલશે, આંખ ઉગાડશે કે જો અત્યાર સુધી તારી પાસે દ્રષ્ટિ નથી, તું અત્યાર સુધી જે કઈ જીવ્યો છું એની અંદર પણ માત્ર નિમ્નતા સિવાય કશું નથી. જીવનને ઉન્નતિના માર્ગે લઈ જાય એ સદગુરુ છે. સદગુરુ હંમેશા પોતાના શિષ્યનું પરમ કલ્યાણ, પોતાનું હિત, એનું હિત ઈચ્છશે. મારો શિષ્ય છે ને, એકવાર ગુરુ શિષ્ય વનમાંથી પસાર થઈ રહ્યા હતા. રાત પડી ગઈ, સંધ્યા કાળે બંને એક જગ્યાએ પોતાનું સંધ્યા નિત્ય કર્મ કરી અને વૃક્ષ નીચે પોતાનો વિશ્રામ કર્યો. થાકને લીધે શિષ્ય ઊંઘી ગયો અને ગુરુ અવસ્થાવાળા હતા એટલે જાગૃત હતા. એક સર્પ આવતો જોયો અને તે શિષ્ય સૂતો તો એ તરફ જઈ રહ્યો હતો, એટલે ગુરુ એને રોક્યો, જગાડ્યો ને, શિષ્ય ને ઊંઘે છે ને, થાકેલો છે, પણ સર્પ ને રોક્યો કે તું શા માટે કરું છું? આને કરડવા માટે. તેને મૃત્યુ થશે? તો કે હા. તો એક કામ કર, એને ન કરડીશ, મને કરડી. એનું કારણ શું કે છે? તો કે છે, એને હજુ સાધન ભજન કર્યા નથી, એ મારા સુધી પહોંચ્યો નથી, એટલે એને એ સદગતિ પ્રાપ્ત થાય, એ જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે, અને મેં પ્રાપ્ત કરી લીધું છે, તો મને કરડ, હું સીધો જ મારા સ્વરૂપને પામી લઈશ. એટલે સર્પને એમ થયું કે આપ આની પર દયા કરો છો, અને એ મૃત્યુ આપ સ્વીકારી લો? કે હા. કે એને સન્માર્ગે લઈ જવું, સદવિચાર રાખવો, અને એને સદગતિ આપવી, એ ગુરુ તરીકેનું મારું કર્તવ્ય છે. એટલે સર્પ ત્યાંથી પાછો વળી ગયો. તો સદગુરુ હંમેશા શિષ્યનું પરમહિત થતું હશે એ પ્રકારે જ વિચારશે. હવે એવી કઈ વ્યક્તિ હોય કે જે મૃત્યુને સ્વીકારી લે એક શિષ્યને માટે? તો આ છે સાચા સદગુરુ. ગુરુ પાસે કોઈ પણ પ્રકારનો લોભ ન હોવો જોઈએ. સાહજિકતાથી અપેક્ષા સિવાય જે કંઈ મળ્યું એ જુદી વસ્તુ છે, પણ ક્યારેય એ લોભ લાલચને ખાતર કોઈ પણ સાધક ઉપાસકને શિષ્ય બનાવીને એને ગુમરાહ ન કરો. મહાપુરુષો ઋષિઓએ તો સદગુરુના કર્તવ્યને અમૃતનું કર્તવ્ય કહ્યું છે. એ સદગુરુ એ શિષ્યનું જ શિલ્પ છે. સદગુરુ જ શિષ્યને કંડારી શકે છે મૂર્તિ તરીકે, એને સાચા સંત તરીકે. જેમ એક શિલ્પી પથ્થરમાંથી ઘાટ કરીને એમાંથી મૂર્તિ કાઢે, એમ સદગુરુ માનવમાંથી એનું ઘડતર કરીને એને દેવ બનાવે છે, નરમાંથી નારાયણ બનાવી શકે છે. તો આ પરમહિત ઇચ્છનાર સદગુરુ એનું સ્તર, એની ઊંચાઈ એટલી હોય કે એને પોતાને માટે શિષ્યને સમર્પિત થઈ જવાની ઈચ્છા થાય. સદગુરુ પ્રત્યે હૃદયમાંથી સાહજિક ભાવ શ્રદ્ધા જાગૃત થાય. કોઈ બોલાવે ને ગુરુ કરી લો ને આમ કરો, એ નહીં. સહજ ભાવથી એના પ્રત્યે શ્રદ્ધા જાગે, ભક્તિ જાગે, આપણું મન ઠરે, અને એમ થાય કે ના, મારા જીવનને આમને ચરણે ધરીશ તો જરૂર મારું પરમ કલ્યાણ થશે. કારણ એને કોઈ પણ જાતનો સ્વાર્થ નથી. શંકરાચાર્યજી તો ગુરુ શિષ્યની વ્યાખ્યા આપે છે સુંદર રીતે. કોવા ગુરુ રિયો, ગુરુ કોણ? યો હિતોપદેષ્ટા. હિતની જ વાત કરે, સ્વાર્થની નહીં. કોઈ પણ ભેટ પૂજા સ્વાગતની નહીં, માત્ર તારું પરમ કલ્યાણ કેમ થાય? આ શંકરાચાર્યની ગુરુની વ્યાખ્યા. તો એની સાથે સાથે શિષ્યની પણ વ્યાખ્યાઓ કરી છે. કોવા ગુરુ રિયો ઇહિતો પદેષ્ટા શિષ્યસ્તુ કો, શિષ્ય કોને કેવો? તો ગુરુ ભક્ત એવા, એને પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ સદગુરુમાં. સમર્પિત થઈ ગયા પછીથી સદગુરુ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ અખૂટ અને અટલ રહે. કારણ સદગુરુ ત્યાગી છે, વિરક્ત છે, જ્ઞાની પણ છે, જેને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કહેવામાં આવે. પોતાના સ્વસ્વરૂપની અંદર હંમેશા નિષ્ઠાવાનો સ્થિર હોય, એટલે અંતર્મુખી હોય. સદગુરુના અંતર્મુખના ભાવો જ સદશિષ્યને સામેથી એને એના સ્પંદનો, એના એનું વાતાવરણ જ એને ખેંચી લાવે. અરે આ છે, જેમ યદુ રાજાને અવધૂત તરીકે ભગવાન દત્તાત્રેય નું આકર્ષણ થયું. અરે આ આ વિભૂતિ કેવી ઓજસ્વી, તેજસ્વી, કેવી વિરક્ત છે, કેટલું મહાન સુખ એની પાસે છે. આવું સુખ તો અમારા રાજમહેલના વૈભવમાં પણ નથી. અને અહીંયા વૃક્ષ નીચે પથ્થરને અડેલીને નિરાતે સુતા છે, અને એના સુખનો જે આનંદ છે એ અમે રાજા તરીકે અમારા જીવનમાં જોયો નથી. યદુ સમર્પિત થઈ જાય છે ત્યાગમાં, એના તપના તેજની અંદર, એની પોતાની ધીર ગંભીરતાની અંદર યદુને એટલું આકર્ષણ થયું કે આપ મને જ્ઞાન આપો. યદુને પરશુરામ બોધ્યા અને યદુ રાજાએ ભગવાન દત્તાત્રેયને પોતાના ગુરુ તરીકે, સદગુરુ તરીકે સ્વીકારી લીધા. તો સદગુરુ કેવા હોવા જોઈએ એ આપણને શાસ્ત્રો માર્ગદર્શન આપી દે છે. સદગુરુની અંદર શ્રદ્ધા કેવી હોવી જોઈએ એના માટે કહ્યું કે ગુરુ ભક્ત એવ શિષ્યસ્તુ કો. શિષ્ય કોણ? એ સદગુરુનો એ શિષ્ય સેવક હોવો જોઈએ. ગુરુ ભક્ત એવ, બધા જ પ્રકારની સેવા, બધા જ પ્રકારની ભક્તિ એનામાં સંપૂર્ણ વિશ્વાસ તરીકે એનામાં સમર્પિત થઈ જવાનું, ધારણ કરી લેવાની, સેવાને ધારણ કરી લેવાની. અને આમ સદગુરુના અને સદશિષ્યના આ સંબંધો એ જ્ઞાનનો સંબંધ છે. એ ના તો જ્ઞાન બંધા, આ જ્ઞાનના બંધન છે. શિષ્યનો પ્રાદુર્ભાવ સદગુરુમાંથી થાય છે અને સદગુરુનો પ્રાદુર્ભાવ શિષ્યમાંથી થાય છે. શિષ્ય પોતાને સદગુરુ તરીકે સ્વીકારે અને સદગુરુ સદ શિષ્યને સ્વીકાર કરે. આમ પરસ્પરમ ભાવયંતઃ, સદશિષ્ય અને સદગુરુનો પરસ્પરનો ભાવ પરમ કલ્યાણના માર્ગે લઈ જાય છે. ક્યાંય પણ શંકા જાગે શિષ્ય પ્રત્યે કે સદગુરુ પ્રત્યે, તો એમાં બેમાંથી કોઈનો ઉદ્ધાર નથી, બંનેનું પતન થાય. એટલે શિષ્ય ભાવથી સમર્પિત એટલે જે કઈ સેવા થઈ શકે, સેવા શેની? મનથી અને શરીરથી. કોઈ પણ ઉદ્યમ હોય, કોઈ પણ સેવા હોય એને સ્વીકારી લેવાની. આ તન અને મન એ જ શિષ્યનું ધન. અને તન ને મનથી સેવામાં સમર્પિત થઈ જાય, ધન કયું? તન ને મન એ જેનું ધન એની પાસે છે. અને એ જ એનો માલિક છે તન મન થી. એ પોતાના તન મન ના એ ધન ને, બીજું ધન નહીં. જો ઉપનિષદ ના શિષ્યો માત્ર સેવા જ, અને જે કઈ જ્ઞાન મળ્યું એમાંથી માત્ર સદભાવ જ કેળ્યો છે. સદગુરુ પાસે માટે સદશિષ્ય નો માત્ર સદભાવ, એના પ્રત્યે પૂજ્ય ભાવ, આદર ભાવ, ભક્તિ ભાવ, એમાં શંકા નહીં કરવા. એ ઉપનિષદના આશ્રમની અંદર ભણતા વિદ્યાર્થીઓને સદગુરુ જયારે સમાવર્તન સંસ્કાર કરે, સમાવર્તન સંસ્કાર એટલે કોન્વોકેશન અંગ્રેજીમાં, કે એને વિદાય આપે કે તું ભણી રહ્યો જા, તને આચાર્ય બનાવી દીધું, તું થઈ ગયો. તો આ સમાવર્તન સંસ્કારની અંદર બહુ સ્પષ્ટ ગુરુ કહી દે, જુઓ મારે ત્યાં તમે ભણવા આવ્યા હતા, સારું શિક્ષણ મેળવ્યું છે અને ખૂબ સરસ તૈયાર થઈને જઈ રહ્યા છો, પણ એ સમયના જે સાથે બધા રહ્યા ગુરુ શિષ્ય તરીકે આશ્રમમાં, કદાચ અમારા જીવનની અંદર કોઈ ઉણપ દેખાઈ ગઈ હોય, કોઈ ક્ષતિ માલુમ પડી હોય, તો એને અહીંયા મૂકીને જજો, એને સાથે ના લઈ જશો. ગુરુજનો પણ આવા સ્પષ્ટ હતા, અમારી કોઈ ભૂલ દેખાઈ હોય, અમારામાં કંઈક છિદ્ર દેખાયું હોય, તો એને સાથે ના લઈ જશો. આ સદગુરુ સ્વાભાવિક છે, વ્યવહાર છે, અને વ્યવહારમાં ક્યારેક કંઈક ઠપકો આપવો પડે, કઈ પણ વાત કરવી પડે, તો એ બધી વાતોને જીવનમાં કડવાશને સાથે ના લઈ જશો. આશ્રમમાં ભણ્યા તે સમયની જે કઈ સદભાવના છે, મીઠાશ છે, એ જીવનમાં સંગ્રહી રાખજો. કટુતાને ક્યારે પણ સાથે ના લઈ જશો. આ સદગુરુ, આ ઋષિઓની પરંપરા, કે શિષ્યને સન્માર્ગે કેવી રીતે વાળવો, શિષ્યનું પરમ કલ્યાણ કેવી રીતે સધાય, માત્ર એ જ લક્ષ્ય હોય કે મારા આશ્રમમાં રહેલા મારા વિદ્યાર્થી શિષ્યોને મારે જ્ઞાન આપવાનું છે. અને સદગુરુ તો કેવલમ જ્ઞાન મૂર્તિ છે, કોઈના પ્રત્યે કોઈ પણ જાતનો વેરો આત્રો નહીં, દ્વંદ્વાતીતમ, રાગ દ્વેષ સુખ દુઃખ માન અપમાન આ બધાથી પર, એનું નામ દ્વંદ્વાતીતમ. દ્વંદ્વ એટલે બે, શત્રુ મિત્ર, રાગ દ્વેષ બબ્બે, માન અપમાન જે બબ્બેના, એને દ્વંદ્વ કહેવાય. તો એ બે, એ દ્વંદ્વથી મુક્ત. દ્વંદ્વ ક્યારે થાય? સામસામા બે ઘર્ષણ થાય ત્યારે. એટલે દ્વંદ્વથી એને સંપૂર્ણ મુક્ત રાખે, જીવનમાં ઘર્ષણ થવા જ ન દેવું એવો ભાવ આપે, એ દ્વંદ્વ અતીતમ સદગુરુ છે. તે સદગુરુના એ મૂર્ત સ્વરૂપને, શરીરને તો આપણે નિહાળ્યું, એના દર્શન કર્યા, પણ એમાં રહેલા જે જે સદગુણો છે, કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ, વ્યાપક કેવા, ઉદાર કેવા, ગગન સદૃશમ, આ બધા એમના સદગુણો છે. અને એના માટે વિષ્ણુ સહસ્ત્ર ની અંદર કહ્યું ને, એન નામાની ગૌણાની વિખ્યાતાની મહાત્મન, એ સદગુણો વિખ્યાત છે. તો ભગવાનના સદગુણો એની ઉપરથી હજાર નામ પડ્યા, એમ સદગુરુને પણ એમના જે જે સદગુણો છે એ એના દ્વારા એમનો પરિચય કર્યો, એમની ઓળખ થઈ. આ બધા જ ભાવો સત્શિષ્યના હૃદયની અંદર સ્થાપિત થાય પ્રેમથી, કઈ હઠાગ્રહ થી દુરાગ્રહ થી જબરજસ્તી થી નહીં, સાહજિકતાથી માથું ઝૂકી જાય એના દર્શન થતાની સાથે, જેમ યદુને અવધૂત દત્તાત્રેય ભગવાનના મસ્તકમાં માથું મૂકવાનું સાહજિકતાનું મન થયું, રથમાંથી ઉતરીને પગરખાં ઉતારીને મુગટ કાઢી નાખીને, જયારે સદગુરુની પાસે જવાનું હોય ને ત્યારે ખૂબ વિનય વિવેકપૂર્વક માથેથી અહંકાર પણ ઉતારવો પડે, પગના પગરખાને પણ ઉતારી નાખવા પડે, અને બિલકુલ સરળતાથી સાહજિકતાથી સદગુરુનું શરણ લેવાનું છે. એવા સદગુરુના શરણમાં આપણે કંઈક પ્રાપ્ત કરીએ છીએ, સદગુરુના શરણમાંથી કંઈક જીવનનું સાચું માર્ગદર્શન મળે છે, જીવનની સાચી દિશા. કદાચ દિશાભ્રમ થયો હોય, ગુમરાહ થયેલો હોય વ્યક્તિ, પણ જો સદગુરુનું સ્મરણ કરી લે અને સદગુરુ એને સંભાળી લે ને એનો દિશાભ્રમ, એનો ગુમરાહને બદલે એને સન્માર્ગે લાવીને મૂકી દે, આ રસ્તે ચાલ્યો જા, હવે છોડ એ રસ્તાને, એની પાસે વ્યસનો છોડાવે, એની પાસે દુરાચાર પણ માગી લે, લાવ તારે આપવી છે, ભેટ આપવી છે, ભિક્ષા આપી છે, દક્ષિણા આપવી છે, તારું જે કોઈ અપલક્ષણ હોય, જે કોઈ દુર્ગુણ હોય, જે કોઈ દુરાચાર હોય, જે દુર્વ્યસન હોય એ આપી દે મને, બસ આ મારી ભિક્ષા, આજ પૂજન અને આજ જે મને મળ્યું એ મારી સંપત્તિ. શિષ્યની પાસેથી એના દુર્ગણો દુરાચારો છોડાવી લઈ અને સદગુરુ પોતે ભિક્ષામાં લઈ લે, શિષ્યનું પરમ કલ્યાણ, શિષ્યનું પરમ હિત, એ સિવાયનું બીજું કોઈ લક્ષ્ય ન હોય. પછી ઉપનિષદના ઋષિઓ માટે તો લખ્યું છે કે શિષ્ય ક્યારે પણ આશ્રમે જાય તો આશ્રમમાં જે ઉપયોગી હોય, લાકડા છે, ફળ ફૂલ છે, ગાયોને માટે ઘાસ છે, યજ્ઞ આગાદિકની અંદર જરૂરિયાતના છાણા છે, એવી વસ્તુઓ લઈ જાય. ગચ્છેત સમિત પાણી, હાથમાં સમિધાઓ લઈને જાય, એ સદગુરુની સેવાનો ક્રમ પહેલો છે. શરણે જતા પેલા સમર્પણ કરે ફળ ફૂલથી. તો સદગુરુ પ્રત્યે હૃદયમાં સાહજિક આપોઆપ જાગૃતિ થાય, સદભાવ જાગે કે અરે આ કોઈક સત્પુરુષ છે કે જેના પાસે, જેની પાસેથી આપણને કંઈક જીવનમાં જ્ઞાન, જીવન જીવવાની સમજણ મળશે, ચાલ એની પાસે જવું. શિષ્યનો માત્ર આટલો જ સ્વાર્થ હોય કે હું કંઈક મેળવવા જઈ રહ્યો છું, જ્ઞાન સન્માર્ગ, બીજો કોઈ સ્વાર્થ ન હોય, અને સદગુરુનો પણ બીજો કોઈ સ્વાર્થ ન હોય, બસ મારો શિષ્ય, મારે શરણે આવેલાને એને દિશા, સાચી સમજ, જીવન જીવવાનું સાચું જ્ઞાન એને મળે, એથી બીજો કોઈ પણ એનો લક્ષ્ય ન હોય, કોઈ એનો સ્વાર્થ ન હોય. એવા સદગુરુને માટેની કેટલી બધી સ્તુતિઓ થઈ છે. સદગુરુને બ્રહ્મા કયા, વિષ્ણુ કયા, મહેશ્વર પણ કયા. એ ના તો જ્ઞાન બદ્ધ, આ ના તો સંબંધ જ્ઞાનનો છે. સદગુરુ ને શરણે ગયા અને આપણામાં સદવિચારની જાગૃતિ કરી શિષ્યત્વ આપ્યું. ગુરુ બ્રહ્મા, ગુરુએ શિષ્ય તરીકેનો બીજો જન્મ આપ્યો. હવે તું આજથી શિષ્ય એટલે અનુશાસન સ્વીકારે તે. સદગુરુનું અનુશાસન સ્વીકારે તે શિષ્ય. સદગુરુ જે કઈ સમજણ આપે, જે કઈ છોડાવે, એ બધું છોડવા માટેની તૈયારી આપે અને અનુશાસનને એ વળગી રહે કે નહીં, આપ જે આજ્ઞા આપશો, આપ મારી પર જે રીતે મને અનુશાસન કરશો, નિયંત્રિત કરશો, એ પ્રમાણે થવા હું તૈયાર છું. આવો સદગુરુનો પણ નિસ્વાર્થ ભાવ, શિષ્ય પણ નિર્વ્યાજપણે સદગુરુની પાસે માત્ર ની સેવાને પૂજાની અંદર રહે, એની ભક્તિ કરે. જય મહારાજ.